તારીખ 5/11/1993 શ્રી સમયસર ગાથા 144 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 139
શ્રી સમયસર પર માગું 144 ગાથા ટીકા ચાલે છે. પ્રથમ તો શ્રુત જ્ઞાન ના અવલંબન થી પરિગ્રહ છે, ત્યાંથી આગળ ચાલે. પ્રથમ તો શ્રુત જ્ઞાન ના અવલંબન થી જ્ઞાન સ્વભાવ આત્માનો નિશ્ચય કરીને આ પૂર્વ ભૂમિકા અવલંબનનું સ્વરૂપ, અવલંબનનું બળ પ્રગટવા અર્થે છે. જ્ઞાન સ્વભાવી આત્માના નિશ્ચયમાં પોતાના સાક્ષાત સિદ્ધપદનું ભાવભાષણ છે, અને તેથી એ નિશ્ચય બળ પ્રગટે છે અથવા જ્ઞાન બળ પ્રગટ થાય છે. અહીંયા જ્ઞાનનું બળ ઉત્પન્ન થાય છે. હું આવો મહાન પદાર્થ છું. કેવું બળ ઉત્પન્ન થાય છે કે હું આવો મહાન પદાર્થ છું, એવું બળ ઉત્પન્ન થાય છે ત્યાં. અને એ બળ વસાત ઉપયોગ છે, એ સ્વરૂપ સન્મુખ ખેંચાય છે. એ બળને લઈને ઉપયોગ છે, એ સ્વરૂપની સન્મુખ ખેંચાય છે. અનંત સુખના નિધાનનું આકર્ષણ ઉત્પન્ન થાય છે. શું થાય છે? ખેંચાવાનું કારણ શું છે? જ્યાં સુખ છે ત્યાં ખેંચાણ છે જીવના ઉપયોગનું, અથવા જીવના સર્વ પરિણામનું ખેંચાણ ક્યાં છે? સુખ. કે જ્યાં સુખ છે ત્યાં ખેંચાણ છે. અહીંયા સુખાત્મામાં ભાસ્યું છે. ભાસ્યું છે એટલે લાગ્યું છે. વાસવાનો અર્થ શું છે? કે ખરેખર લાગ્યું છે કે મારું સુખ મારા સ્વરૂપમાં છે, મારું સુખ મારા સ્વરૂપ સિવાય બીજે ક્યાંય બહારમાં નથી. બે બાજુનું પછી એમ નથી, બહારમાંય સુખ છે અને અંદરમાંય સુખ છે. બહારથી એ સુખ લેવું છે અને અંદરથી એ સુખ મેળવવું છે, એમ છે એ દિશા બંધ થઈ ગઈ. બહારમાં સુખ છે એ દિશા બંધ થઈ. સ્વરૂપ નિશ્ચય થયો એનું લક્ષણ શું? સાઈઝ આવડી છે, મોટી છે અને નાની સાઈઝ છે. પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે નિશ્ચય થયા પછી વાત છે, આ ક્રમ છે એનો. પ્રગટ પ્રસિદ્ધિ કહો કે પ્રગટ પ્રાપ્તિ કહો કે પ્રગટ અનુભવ કહો, શું આત્માનો પ્રગટ અનુભવ થવા માટે, પ્રસિદ્ધપણે અનુભવ થવા માટે, અથવા દશામાં આત્માની સ્વરૂપ પ્રાપ્તિ માટે, સિદ્ધિ એટલે પ્રાપ્તિ, પ્રસિદ્ધિ એટલે સારી રીતે પ્રાપ્તિ અથવા પ્રગટ થવું. પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો જે ઇન્દ્રિય દ્વારા અને મન દ્વારા પ્રવૃત્તિ બુદ્ધિઓ, આ નાસ્તિનો હરવાર વર્ણન કરતા જાય છે આચાર્ય મહારાજ. કેમ કે કોઈ એમ સમજે છે કે પર પદાર્થમાં અમારા ઇન્દ્રિય અને મન દ્વારા ભલે પરિણામ ચાલતા હોય પણ અમને સમ્યક દર્શન સવિકલ્પ અવસ્થામાં પણ થઈ ગયું છે, ભલે નિર્વિકલ્પ દશા ન હોય પણ અમારા જ્ઞાન શ્રદ્ધાનમાં ફેર નથી માટે સમ્યક દર્શન થઈ ગયું છે. તો બહુ સ્થૂળપણે સાચા દેવગુરુ શાસ્ત્રને માનીએ છીએ માટે સમ્યક દર્શન થઈ ગયું છે. તમે જૈન સિવાય કોઈને માનતા નથી માટે સમ્યક દર્શન થઈ ગયું છે. જિનોક્ત દેવગુરુ શાસ્ત્રને જ માનીએ છીએ એ તો બધા સ્થૂળ વિચારો છે. હા, એ તો શ્રુતજ્ઞાનના અવલંબનમાં તો બે વાત આવી ગઈ ને, ભાવ શ્રુતમાં સત્પુરુષની ઓળખાણ, પહેલું સંકેત આવી ગયો સ્વરૂપ નિશ્ચય છે, બીજું સંકેત આવી ગયો, અને ત્રીજું અહીંયા પરમાર્થ સમ્યક દર્શન જે નિર્વિકલ્પ અવસ્થા થશે એનું તો વિસ્તાર કરે છે, એ વિષયમાં તો વિસ્તાર કરે છે, કેમ કે પ્રસ્તુત ગાથાનો વિષય છે. અહીં તો બે સંકેત થઈ ગયા છે, પછીના જીવની વાત લીધી છે, જેને પહેલું સંકેત પણ થઈ ગયું છે અને બીજું સંકેત પણ થઈ ગયું છે, પછીના જીવની વાત છે, એને ત્રીજું થાય છે ત્યારે એના પરિણામ કેવા હોય ને કેવા થાય એટલું જ વર્ણન લેવું થાય. તો કેમ કે પક્ષાંતિ ગ્રંથ લીધો ને, તો પક્ષમાં કોણ આવ્યો હોય, ભાવ ભાષણ થયું હોય તે નિશ્ચય ને એના પક્ષમાં આવ્યો છે, અને એ નિશ્ચય ને એના પક્ષમાં જે આવ્યો છે એ હવે અનુભવ કેવી રીતે કરશે એનો વિસ્તાર કરવો છે આચાર્ય મહારાજને. પ્રથમ સંકેત આવી ગયો એમ છે. મુમુક્ષુતા બરાબર પરિપક્વ થઈ હોય, આત્માર્થી પણ બરાબર ઉત્કૃષ્ટ કોટીમાં આવ્યું હોય, મહામંગલકારી પ્રત્યક્ષ યોગ રૂપ સત્સમાગમમાં સાથે સાથે એ વાત લીધી છે. શું કે પ્રત્યક્ષ યોગ છે, પ્રત્યક્ષ પુરુષનો યોગ છે, એ યોગ હોય તો એટલે પહેલું સંકેત એમાં થાય. આત્માર્થી જીવ સહજ માત્રમાં પોતાના જ્ઞાયક સ્વરૂપનો યથાર્થ નિર્ણય કરી શકે છે, અને એ જ નિર્ણયપૂર્વક જે ભેદ જ્ઞાન પ્રગટે છે ત્યારે સ્વાનુભવ એ ભેદ જ્ઞાનના ફળ સ્વરૂપે થાય છે. બીજી રીતે એટલે પરલક્ષી જ્ઞાનના ક્ષયોપશમમાં ધારણા રહી જાય છે, પણ એ ધારણાથી કઈ મોક્ષ માર્ગમાં પ્રવેશ કરી શકાતો નથી. જેમ રાગ છે એની પહોંચ મોક્ષ માર્ગ સુધી નથી, એમ પરલક્ષી ક્ષયોપશમ જ્ઞાનની પહોંચ પણ મોક્ષ માર્ગમાં નથી થતી. આત્માર્થીની ભૂમિકામાં 48 પાને થી લ્યો તો બે ચાર નકલ બેનો મેં આપી દીધી. આત્માર્થીની ભૂમિકામાં સ્વરૂપનો યથાર્થ નિર્ણય કોને થાય છે, કે નિર્ણયની દિશામાં પ્રયત્ન કરનાર જીવને થાય છે. શું બધી યોગ્યતા થઈ ગઈ હોય, સત્પુરુષને પણ ઓળખા હોય, ઉદાસીનતા પણ આવી હોય, વેદજ્ઞાન પણ યથાસંભવ મુમુક્ષુની ભૂમિકાને અનુસાર પ્રયોગ વર્તતો હોય, એ ઉપરાંત નિર્ણયની દિશામાં પ્રયત્ન પુરુષાર્થ પાછો ચાલવો જોઈએ. જો એટલી કચાશ રહે તો પાછો એ નિર્ણય નથી આવતો. નિર્ણયની દિશામાં પ્રયત્ન ન હોય, પુરુષાર્થ ન હોય તો નિર્ણય ના આવે, પાછા એમને ત્યાં ને ત્યાં પરિણામ ચાલ્યા કરે એ ભૂમિકા. એમાં મોક્ષ હોય એટલે એટલી વાર લાગે, એને વાર લાગે. પછી તો સત્પુરુષ નો યોગ હોય એટલે ધ્યાન ખેંચે. દ્રષ્ટાંત લઈએ આપણે, ખ્યાલ આવશે. શું ભાગ ભાઈ કૃપાલદેવ ને તો ઓળખી લીધા હતા, નિર્ણય ની દિશામાં પ્રયત્ન નતો. ઠેઠ ક્યારે ત્રણેક અઠવાડિયા બાકી રહી ગયા, શું 24-25 દિવસ બાકી રહ્યા, ત્યારે સાયલે આવીને ઈડરમાં લઈ ગયા. હા, ઈડરમાં એ નિર્ણય કરાવ્યો, વિજ્ઞાન આપ્યું. 6-7 વર્ષનો ગાળો ગયો, કેટલો પછી એક વાર પ્રશ્ન કર્યો છે કે તમને આગળની દશા કેમ નથી, અમને નવાઈ લાગે છે. શું આગળની દશા કેમ નહીં? તો હવે શું હતું કે એમને અતિશય અનુરાગ કૃપાળુ દેવ પ્રત્યે હતો, અને જાણે એ મને સર્વસ્વ મળી ગયું છે. સત્પુરુષ મળ્યા એટલે ભગવાન મળ્યા, અને મારા ભગવાન મને મળી ગયા છે, મારે હવે કઈ જોતું નથી. એટલે બીજા બધા પરિણામોથી ઉપેક્ષિત થઈ ગયા, મારું સર્વસ્વ મારી પાસે છે અત્યારે. આખરમાં તો એ પરદ્રવ છે, રસ વિશેષ હતો, રસ વિશેષ હતો, એનો બહુ વાંધો નથી. કેમ કે તો દર્શન મોને ગાળે છે, પણ એ દર્શન મો ગયા પછી પણ સ્વરૂપ નિર્ણય તરફનો પ્રયત્ન હોવો જોઈએ. શું 254 માં એનો સંકેત છે એ વાતનો. અલ્પ પણ સુખેચ્છા નથી એટલે ઉદાસીનતા ને વૈરાગ પ્રીત્યો છે, અને સત્પુરુષ માં પરમેશ્વર બુદ્ધિ આવી છે. આ બધું થઈ ગયું છે, આ બંને માં બધું આવી ગયું, આગળની બધી ભૂમિકા આવી ગઈ. તથાપી વાસ્તવિક તત્વ પામવાની કઈક યોગ્યતાની ઓછાઈ ને લીધે પદાર્થ નિર્ણય નથી હોય. છે ખામી લીધી છે તો પણ એવી કોઈ ખામી રહી છે કે જેથી પદાર્થ નો નિર્ણય થતો નથી. એ ખામી કઈ કે પદાર્થ નિર્ણય કરવાની દિશામાં પુરુષાર્થ નથી ચાલતો, આ એક ખામી છે. ખરેખર તો અંતર ખુદ એમ ચાલવું જોઈએ કે મારા સહજ પરિણામ વિષમ ન થાય, સહજપણે મારા પરિણામમાં વિષમતા જ ન પ્રગટે. રાગ અને દ્વેષ વિષમ પરિણામ છે, અને રાગ દ્વેષ રહિત સમ પરિણામ છે. તો મારા પરિણામ સહજ સમભાવે રહે એવું કોઈ આલંબન મને હાથમાં આવવો જોઈએ, અને એ આલંબન એને ખોજ હોવી જોઈએ અંદરમાં. જ્યારે મારું સ્વરૂપ આવું છે એમ સૂક્ષ્મ જ્ઞાનના ધારણામાં તો આવ્યું છે કે હું જ્ઞાન સ્વરૂપ છું, દેહાદિ સ્વરૂપ નથી, રાગાદિ સ્વરૂપ છું નથી, અને જ્ઞાન સ્વરૂપી છું. એવું કઈ સમજણમાં નથી આવતું, એ તો વારંવાર વાત તો આવે છે. જ્ઞાન સ્વરૂપી છું એનું આલંબન આવે તો સંભાવે નો, તો એ કેવો જ્ઞાન સ્વરૂપી એટલે કેવો, બસ આની ખોજ અંદરમાં ચાલવી જોઈએ, અને જ્ઞાનમાં ચાલવી જોઈએ. કેમ કે જ્ઞાન લક્ષણ થી જણાય છે એ વાત પણ સમજમાં આવી છે. એટલે એમ લીધું છે કે કદાપી એ બધું થયું હોય, બંને થયામાં બધું થયું હોય, તથાપી વાસ્તવિક તત્વ પામવાની કાંઈક યોગ્યતાની ઓછાઈને લીધે પદાર્થ નિર્ણય ન થયો હોય તો ચિત્ત વ્યાકુળ રહે છે, દર્શન પરેશ, જ્ઞાન પરેશ, અને કોઈ કોઈ પ્રકારના રાગદ્વેષમાં ચિત્તની વ્યાકુળતા થઈ જાય કે આ જીવને કેમ હજી આમ રાગદ્વેષ થાય છે, હજી આ જીવને કેમ રાગદ્વેષ થાય છે. અથવા રાગદ્વેષ ન થાય અને કશાય મંદ ઘણો રહેતો હોય તો મિથ્યા સંતા પણ આવે, ચાલો આપણી પરિસ્થિતિ એવી ખરાબ નથી, તીવ્ર રાગદ્વેષ નથી થતા, એકંદર શાંતિ રહે છે, અહીં સુધી પહોંચ્યા છીએ તો એકંદર કઈક શાંતિ રહે છે, આ મિથ્યા સમતા આવે છે. અથવા કલ્પિત પદાર્થ ને વિશેષ સતની માન્યતા હોય છે, જે ધારણામાં આવ્યો છે એ પદાર્થ હું આવું છું એ પણ ન જોઈએ. આ પ્રકારની ખામીઓ છે, કોઈને કઈ કોઈને કઈ બધાની એમ હોય એવું નહીં, પણ કોઈને એવી કોઈને આવી કોઈને આવી એમ, જેથી અપૂર્વ પદાર્થ ને વિશે પરમ પ્રેમ આવતો નથી. કાળે કરીને એટલે એમાં કાળ વ્યતીત થાય છે. શું થાય છે? આટલી યોગ્યતા થવા છતાં કાળ ચાલ્યો જાય છે. કાળે કરીને અપૂર્વ પદાર્થ ને વિશે પરમ પ્રેમ આવતો નથી. પરમ પ્રેમ કહો કે પરમ મહિમા કહો, એ આવતો નથી. અને એ જ પરમ યોગ્યતાની હાનિ છે. આ પરમ યોગ્યતામાં સ્વરૂપ નિશ્ચય થવાની પરમ યોગ્યતા જોઈએ, એની ખામી છે, હાની છે. આપણને કઈ એક કારણ છે સ્વરૂપ નિશ્ચય નથી થયો ત્યાં સુધી ધારણામાં ભૂલ છે. કેમ કે ધારણામાં ભૂલ શું છે કે પરો પ્રત્યક્ષ પદાર્થ ને પરોક્ષ જ્ઞાન માં નિશ્ચિત કર્યો છે, કલ્પો છે, નિશ્ચિત કર્યો છે એટલે કલ્પના કરે છે. હું જ્ઞાન સ્વરૂપે છું એ તો સમજાય છે, તો કે કલ્પના છે, સમજાય છે એ ખરેખર કલ્પના છે. પદાર્થ નિર્ણય છે એ તો પરમાર્થને એટલે સ્વભાવને સ્પષ્ટ પ્રતીતિ ક્યારે અનુભવાશે, પરમાર્થની સ્પષ્ટ અનુભવાશે પ્રતીતિ. શું પરમાર્થને વિશ્વાસ કરો પણ સ્પષ્ટ અનુભવાશે, કલ્પના કરીને અનુમાન કરીને નહીં. આત્માર્થીની ભૂમિકામાં સ્વરૂપનો યથાર્થ નિર્ણય નિર્ણયની દિશામાં પ્રયત્ન કરનાર જીવને થાય છે. ક્યારે થાય છે? નિર્ણયની દિશામાં એનો પ્રયત્ન ચાલે છે ત્યારે થાય છે. પછી તો સ્વરૂપ નિર્ણયને કેવા કેવા શબ્દોમાં લીધા છે, ભાવ ભાષણ, અવભાષણ, પ્રતિભાસ કયો, નિશ્ચય કયો, શું ઓળખાણ કયો, પછી બીજા શબ્દોમાં બીજ જ્ઞાન કયો, એને અસ્તિત્વ ગ્રહણ કયો, એ બધા શબ્દો નથી લેવાના. જેટલો ઉપયોગ ચાલ્યો એટલો લખાઈ ગયો છે, ને બીજા શબ્દો પણ છે એના માટે. આત્મ સ્વરૂપનો નિર્ણય કરવાના વિષયમાં કલ્પિત નિર્ણય ન થવો જોઈએ તે ખાસ ધ્યાનમાં લેવા યોગ્ય છે. જ્યારે કલ્પિત નિર્ણય થાય ત્યારે સમજવું કે દર્શનનો હજી તીવ્ર છે, આ ભૂમિકાનો દર્શનનો મંદ થયો નથી. નહીતર જિજ્ઞાસા મારીએ, ખોજ મારીએ, નિર્ણય ન કરી બેસે. ખોજમાં રહે, જિજ્ઞાસામાં રહે તે યથાર્થ ભૂમિકા છે, અને નિર્ણય કરી બેસે તેમાં દર્શનની તીવ્રતાવાળી ભૂમિકા છે. એ તો ખાસ ધ્યાનમાં લેવા જેવું છે. મને ખબર છે કે આત્મા આવો છે. આત્મા કેવો છે? દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, દ્રવ્યથી, ગુણથી, પર્યાયથી, ઉત્પાદ વ્યયને ધ્રુવથી, કુળ ગુણે ભેદથી, આ બધા પડખાથી મને ખબર છે કે આત્મા આવો છે. એટલે એ જે શાસ્ત્રના અભ્યાસી જીવો છે એને આ ભૂલ થાય છે. એ લીધું છે પ્રાયો સમજણ કરવાની ભૂમિકામાં શાસ્ત્રના આધારે મોક્ષ જીવ આત્માનું સ્વરૂપ વિચારીને નિર્ણય કરવાનો પ્રયત્ન કરે છે. આ એક સામાન્ય બુદ્ધિમાં થતો પ્રયત્ન છે કે શાસ્ત્ર શું કરવા વાંચવા, કેમ આત્માનું સ્વરૂપ બતાવ્યું છે. એ સ્વરૂપ વાંચીને સાંભળી સાંભળીને વિચારીને આપણે આત્મા કેવો છે એનો નિર્ણય કરવાનો પ્રયત્ન કરવો. જેમ જેમ વાંચતા જઈએ તેમ નિર્ણયની દિશામાં આપણે આગળ જવું, તેમ નિર્ણય કરવામાં આપણે આગળ જવું. આ એક ભૂલ થાય છે. ત્યારે આત્માના અનેક ગુણ ધર્મોના ભેદ સંબંધી અને અભેદતા સંબંધી વિકલ્પ લંબાવીને નિર્ણય કરે છે. શું કરે છે? વિકલ્પ લંબાવે છે. વિકલ્પથી છૂટું પડેલું જ્ઞાન નથી લંબાતું. જ્ઞાન કેવું કેવી રીતે લંબાવવું જોઈએ? વિકલ્પથી છૂટું પડીને ભેદ જ્ઞાનના પ્રયોગ દ્વારા વિકલ્પથી છૂટું પડીને જ્ઞાન લંબાવવું જોઈએ. વિકલ્પ લંબાય છે. કેવો મારો આત્મા છે? વિકલ્પ સાથે જોડાયેલું જ્ઞાન એમાં લંબાય છે, એટલે અહીંયા વિકલ્પ લંબાય છે એમ લીધું છે, જ્ઞાન નથી લીધું. આવો નિર્ણય અનાદિથી પરિણામમાં રાગની પ્રધાનતા વર્તી રહી છે તેવી રાગની પ્રધાનતા વાળી વિકલ્પની ભૂમિકામાં જ કરવામાં આવે છે. રાગનું અવલંબન, રાગ એમાં શું છે કે ભેદ જ્ઞાન નો પ્રયોગ ચાલતો હોય ત્યારે માત્ર જ્ઞાનમાં જ્ઞાન લક્ષણ જેવું છે. માત્ર જ્ઞાન એટલે જુદું પડેલું જ્ઞાન, જુદું પાડ્યું હોય એવું જ્ઞાન, એકલું જ્ઞાન. જ્ઞાન માત્ર સ્વસંવેદના સિદ્ધિ. એકલા જ્ઞાનમાં જે જ્ઞાન વેદન છે એનાથી પ્રસિદ્ધિ સિદ્ધિ અથવા સ્વરૂપ નિશ્ચયની પ્રાપ્તિ છે. અહીંયા પ્રકરણ સ્વરૂપ નિશ્ચયનું છે, અનુભવનું નથી. એટલે અહીંયા પ્રસિદ્ધિ સિદ્ધિ એટલે પ્રાપ્તિ, એટલે અહીંયા નિશ્ચયની પ્રાપ્તિ છે, ઓળખાણની પ્રાપ્તિ છે એમ લેવું. એટલે રાગના અવલંબને, રાગની પ્રધાનતા અથવા રાગના અવલંબને, રાગના એકત્વમાં રહીને જે નિર્ણય કર્યો છે એ કલ્પના રૂપ નિર્ણય છે અને એ માત્ર અનુમાન છે અને એમાં નિર્ણય બળ પ્રગટ થતો નથી. એ કલ્પનામાં શું ખામી થાય છે ઉભી? કે એને એમ લાગે છે કે મેં નિર્ણય કર્યો છે જ્ઞાનમાં, પણ એનું બળ એને ઉત્પન્ન થતું નથી. પુરુષાર્થ નહીં હોવાને લીધે આગળ વધી શકતો નથી. આ પરિસ્થિતિ ઉભી થાય એમાંથી પછી સમસ્યા થાય. આત્મા તો આવો છે એમ ખબર છે. આત્મામાં અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત વીર્ય, અનંત ચતુષ્ટય છે, છતાં મહિમા જોઈએ એટલો આવતો નથી, પુરુષાર્થ ઉપડતો નથી, અનુભવ થતો નથી, કાળ ઘણો ચાલ્યો ગયો, આ બધા વિચારો આવશે અને એ સમસ્યા ઊભી રહી જશે. પ્રાયોજીવ પોતાની આવી કલ્પનાને શાસ્ત્રના કથનો સાથે મેળવીને તેને જ સત્ય સ્વરૂપનો નિર્ણય સમજી બેસે છે અને પછી આગળ વધવા માટે વારંવાર તેના તે શાસ્ત્રોનું અધ્યયન કરીને, અધ્યાત્મ શાસ્ત્રો છે, આપણે બીજા શાસ્ત્રો કર્ણાનુયોગના બીજા ન વાંચીએ, અધ્યાત્મ શાસ્ત્રો વારંવાર વાંચવા, તેના તે શાસ્ત્રોનું વારંવાર અધ્યયન કરીને નિર્ણિત જ્ઞાનની દ્રઢતા થવા અર્થે કરે છે. અધ્યયન શું કરવા કરે છે? જે નિર્ણય કર્યો છે એની મારે દ્રઢતા કરવાની બાકી લાગે છે. કેમ પુરુષાર્થ નથી ઉપજતો? કે દ્રઢતાની ખામી લાગે છે. દ્રઢતા માટે શું કરવું? કે ફરી ફરીને શાસ્ત્ર સ્વાધ્યાય કરવો, ખૂબ શાસ્ત્ર સ્વાધ્યાય કરવો. એમ કરતા કરતા દ્રઢતા વધી જશે તો પછી અનુભવ આવી જશે, પુરુષાર્થ ઉપડી જશે. આ વિધિની કલ્પના કરી પછી એને એક તો સ્વરૂપના નિર્ણયની કલ્પના કરી હતી, હવે એની પ્રાપ્તિની વિધિની બીજી કલ્પના કરી પછી દ્રઢતા કરવાની. ખરેખર તો શું ભ્રાંતિ શું થઈ કે નિર્ણય થયો નથી, નિર્ણય થયો એમ માન્યું છે, દ્રઢતા ઓછી છે માટે દ્રઢતા વધારું. શું કરીને વધારું? કે નિર્ણય શાસ્ત્ર વાંચી નથી હોતો, દ્રઢતા પણ શાસ્ત્ર વાંચી ન કરું. એટલે આ વર્તમાન પરિસ્થિતિ અનુસાર વર્ણન કર્યું છે. પહેલી ખામી તો ઓલી છે, ઓળખવાની જ ખામી છે. બીજી પહેલી ખામી લક્ષની ખામી છે, ધ્યેયની ખામી છે. એ બધી ખામી ઊભી હોય અને શાસ્ત્ર વાંચીને નિર્ણય કરે અને દ્રઢતા કરવાનો પ્રયત્ન કરે, ત્યાંથી મેળ ખાય. એનો તો કોઈ ક્રમે હજવાનો નથી. જે ક્રમથી આત્માર્થી ની ભૂમિકામાં આવવું જોઈએ નિર્ણય સુધી, એ ક્રમનો કોઈ ઠેકાણો નથી. આ તો એમ પરિસ્થિતિ છે ખરેખર. તો પછી નથી થતું પણ ક્યાંથી થાય? ધીરજ બાંધ્યું નથી, ઓળખાણ પણ થઈ નથી, જ્ઞાનનો પ્રયોગ પણ ચાલતો નથી, અને જે ઉદાસીનતા આવવી જોઈએ એ પણ ઉદાસીનતા આવી નથી. આ બધા પડખા બાકી છે. ખાલી કઈ શાસ્ત્ર વાંચવાથી થોડું કામ થાય? આ બધા પડખા તો ચારે બાજુના ઉભા થવા જોઈએ કે ન થવા જોઈએ? શાસ્ત્રોનો વારંવાર અધ્યયન કરીને નિર્ણય કરેલા જ્ઞાનની દ્રઢતા થવા અર્થે વારંવાર અધ્યયન કરે છે, તેમજ આત્મામાં એકાગ્રતા કરવા અર્થે ધ્યાન ચિંતન આદિ ક્રિયામાં પણ પ્રવર્તે છે. એટલે પછી એમ કરે કે હવે આપણે આમ તો નિર્ણય ઠીક લાગે છે પણ એકાગ્રતા નથી થતી ને, લીનતા વગર તો કઈ સમય દર્શન થાય નહીં, માટે એકાંતમાં બેસીને સ્વરૂપ ચિંતનને ધ્યાન કરો. ધ્યાન કરવાની પણ ક્રિયામાં કોઈ પ્રવર્તે છે, પરંતુ તેથી કઈ કાર્ય સિદ્ધિ થતી નથી. કારણ કે સહજ પુરુષાર્થની ગતિ યોગ્ય દિશામાં યથાર્થ નિર્ણયના અભાવમાં ઉત્પન્ન થતી નથી, અથવા સ્વરૂપ સન્મુક્તાનો પુરુષાર્થ નથી ત્યાં. ઉન્મુક્તાનો પુરુષાર્થ છે, સન્મુક્તાનો પુરુષાર્થ નથી. અર્થાત સ્વલક્ષી પરિણામ ત્યાં થતા નથી. આ ઉલટો દૂર જાય છે, ખરેખર તો ઉલટો દૂર જાય છે. કેમ કે ખોટો રસ્તો પકડ્યો માટે. ઉન્મુક્તામાં જેટલો આગળ વધે એટલો દૂર જાય, તો બીજા રસ્તે જાય છે. મૂળ રસ્તે જવાને બદલે બીજા રસ્તે જાય છે. સુખી વાત છે. એટલે નિર્ણયની ભૂલ એ પાયાની ભૂલ છે. અહીંયા જે નિર્ણયની ભૂલ છે એ પાયાની ભૂલ થઈ, બીજી એક ભૂલ થઈ, નવી ભૂલ. ભૂલમાં ઉભો તો એમાં નવી ભૂલ કરી, શાસ્ત્ર સાચ વાંચી સાંભળીને નવી ભૂલ કરી, અને એને એનાથી અનાદિનો ભ્રમ ભાંગતો નથી, અને નિર્વાણ દર્શનની અનુભૂતિની દશા પ્રગટ થતી નથી. અહીંયા નિર્વાણ દર્શન શબ્દ વાપરો છે. શું? નિર્વાણ દર્શન ની અનુભૂતિ ની દિશા પ્રગટ થતી નથી. ખરેખર તો અહીંયા આત્માનો નિર્ણય થયો છે, નવો ભ્રમ થયો છે, અને તેથી સ્વરૂપ જિજ્ઞાસાની અને ખોજની વૃત્તિ બંધ થઈ જાય છે. આ બીજું નુકસાન થયું, જે ખોજ થવી જોઈએ ખોજ બંધ થઈ ગઈ. કેમ કે મને ખબર છે, તેથી જિજ્ઞાસુપણામાં પાત્રતા સહિત નમ્રતા આદિના પરિણામ જળવાતા નથી. હું પરમાત્મા છું, હું પરમાત્મા છું કરવા માંડે એટલે નમ્રતા પણ ચાલી જાય. અને તત્વજ્ઞાન સંબંધી ઘણો અભ્યાસ થવાથી તે પ્રકારનો અહંભાવ થવાનો પણ અહીંયા સંભાવના થઈ જાય છે. પરંતુ જ્યાં સુધી સર્વજ્ઞ પરમાત્મા એ કહ્યો છે તેવો પૂર્ણ પરમાત્મા એટલે એનું અસ્તિત્વ પોતાને અંતરંગમાં ભાસવા ન લાગે, એની મોજૂદગી ન જણાય, અંદરમાં ભગવાન બેઠો છે, ત્યાં સુધી તે વિષયમાં જિજ્ઞાસુ રહીને અંતર શોધ ચાલુ રહેવી ઘટે છે. આમ થવું જોઈએ. અવલોકન છે એ અનુભવ ને પકડનારી જ્ઞાન ની પર્યાય છે. અવલોકનમાં અનુભવ ને પકડવો છે. જો વિભાવનો અનુભવ પકડાય તો વધારે અવલોકન વધારે જ્ઞાનમાં સ્વભાવનો અનુભવ પકડવો છે, જ્ઞાનનો અનુભવ પકડવો છે. અવલોકન અનુભવ પકડવા માટે છે, બીજી ધારણાના વિષયનો ઉપયોગ કામે લગાડવા માટે નથી. શું અવલોકન થી અનુભવ જ્ઞાન છે ને એ પ્રાપ્ત થાય છે. પછી સ્વભાવ નો વિભાવ બંને પ્રકારના પરિણામ છે. અને એ સ્વભાવ વિભાવ નો ઊંડાણ હાથમાં આવે છે. અનુભવ જ્ઞાન ને લીધે સ્વભાવ વિભાવ નો ઊંડાણ નો પત્તો લાગે છે. અવલોકન માં આમ થવું જોઈએ, જ્ઞાન ઊંડું જવું જોઈએ, તો અવલોકન થાય છે. નીચે વિચાર થાય છે પાછો, અને વિચાર ને અવલોકન માની લે છે. એમ નહીં થવું જોઈએ. આત્મ સ્વરૂપ નો યથાર્થ નિર્ણય ન થાય ત્યાં સુધી જિજ્ઞાસા ની ભૂમિકા લંબાય યથાર્થતામાં. તો અને તે અપૂર્વ જિજ્ઞાસા નિર્ણય ને લઈ આવે છે. કોણ નિર્ણય ને લાવશે? અપૂર્વ જિજ્ઞાસા છે એ નિર્ણય ની દિશામાં પ્રયત્નોની દિશા છે. અપૂર્વ જિજ્ઞાસા છે એ નિર્ણય ની દિશામાં પ્રયત્ન ની દિશા છે. એટલે એ જિજ્ઞાસા નિર્ણય ને લાવે છે. અને જયારે એ નિર્ણય આવે છે ત્યારે જિજ્ઞાસા નું કાર્ય પૂરું થાય છે. ત્યારે જિજ્ઞાસા સમાપ્ત થાય છે અને જ્ઞાન બળ ઉત્પન્ન થાય છે. કે જેથી મતિ જ્ઞાન અને સ્વ જ્ઞાન ને પર્યાયો સ્વસન્મુખ થઈને અંદર માં ભળી શકે. જિજ્ઞાસા નું કાર્ય પૂરું થાય અને જ્ઞાન માં અવભાષિત થયેલ ભાવભાષિત થયેલ આત્મ સ્વરૂપ ની અનન્ય રુચિ અને એ અનન્ય રુચિ પૂર્વક ચૈતન્ય ના પુરુષાર્થ ની સ્ફૂર્ણા ચાલુ થાય. એ આત્મિક પુરુષાર્થ સ્વસન્મુક્તા નો પુરુષાર્થ ચાલુ થાય સહેજે સહેજે. આમ યથાર્થ પ્રકારે જિજ્ઞાસા ના સ્તર થી આગળ વધવાને બદલે અયથાર્થ નિર્ણય ને લીધે જો જિજ્ઞાસા વૃત્તિ બંધ થઈ જાય તો સ્વરૂપ ના વિષયમાં ઉડાણ માં જવાની જ્ઞાન ની સૂક્ષ્મતા થતી નથી. એ જાડું જાડું ગોખા કરે, રિટર્ન કર્યા કરે, હું જ્ઞાન સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું, ધ્રુવ છું, નિત્ય છું, શાશ્વત છું, ગમે તે વિશેષણો થી લંબાયા કરે. ઊંટા નું તેનું જ્ઞાન વધારે સ્થૂળતા ધારણ કરે છે. એમ થવામાં શું થાય? શુષ્કતા પણ વધશે. કેમ કે રુચિ નો અભાવ થશે. કેમ કે રુચિ તો ભાવ ભાષણ વગર યથાર્થ પ્રત્યે ને એ વગેરે ખોટા પ્રકારના પરિણામ મેળવી લેવા. તો એટલા માટે ત્યાં નિર્દેશ કર્યો છે કે એ મેળવી લેવા. શુષ્કતા આવી, રુચિ બંધ થઈ, જિજ્ઞાસા બંધ થઈ અને આ પ્રકાર ઉભો થયો તો આ નિર્ણયની અંદર ભૂલ થઈ છે. આ નિર્ણયની દિશામાં પાયાને જ ભૂલ કરેલી છે. યથાર્થ પ્રકારે નિર્ણય ન બદલાણો હોવાને કારણે અયથાર્થ પ્રકારે નિર્ણય બદલો હોય તો અનાદિ વિપરીત નિર્ણય તો એમને એમ રહી જાય, યથાવત રહી જાય છે. અને એ કારણે લૌકિક મહત્વ વાળી જે જે વસ્તુ અને પ્રસંગ છે તેની મહત્તા અભિપ્રાયમાં ચાલુ રહી જાય છે. બારમા ભલે ત્યાગ વિરાગ કર્યો હોય, અભિપ્રાયમાં ચાલુ રહી જાય છે. એની મહત્તા એને છૂટી નથી. નિર્ણયમાં છૂટી નથી અને અભિપ્રાયમાં પણ છૂટી નથી. તેથી ઉલટી દિશાનો પ્રયત્ન ચાલુ રહે છે અને એ કારણે એ પ્રયત્નની દિશા પણ બદલાણી નથી. અર્થાત અનાદિના બાધક કારણની હાનિ થઈ નથી ત્યાં અથવા થતી નથી. મૂળમાંથી ફેર પડવો જોઈએ તે નિર્ણયની ભૂમિકામાં પડવો જોઈએ. નહીં તો ધાર્મિક બુદ્ધિથી કરવામાં આવતી અનેક પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ યથાર્થતાનો અભાવ રહે છે. પછી બધે અયથાર્થતા ઊભી થાય. જેટલી ધાર્મિક પ્રવૃત્તિ કરે એના નિર્ણયો, એનું જજમેન્ટ, એના વિચારો બધું અયથાર્થ થવા લાગે છે. કેમ કે મૂળમાં નિર્ણયની ખામી છે. એટલા માટે એ બધા ભૂલ થવાના પ્રકારો ઊભા થાય છે. જો કે બાહ્ય દેખાવની અપેક્ષાએ સ્વાધ્યાય, પૂજા, ત્યાગ, વ્રત, દાન, યાત્રા વગેરેમાં ભલે કઈ અયોગ્ય દેખાવ ન દેખાય, આ બધી પ્રક્રિયા ચાલુ હોય એમાં કઈ અયોગ્યતા જેવું ન લાગે. શું? કેમ કે શુભ ભાવ ભલે ઉત્સાહથી થતો હોય તો પણ ઊંધા અભિપ્રાયના સદભાવમાં પ્રયોજન અન્યથા થઈ જાય છે. અર્થાત આત્માના લક્ષ્ય વિનાની તે પ્રવૃત્તિઓ પ્રયોજન ભૂત કાર્ય માટે નિષ્ફળ જાય છે. લક્ષ્ય વિનાનું બાણ અંધારામાં ફાયરિંગ આ પરિસ્થિતિ થાય. અને પછી રૂઢિગતપણે એટલે કે આત્મજાગૃતિના અભાવપૂર્વક તે તે ક્રિયાઓમાં જીવ ગોઠવાઈ જાય છે. રોજ સ્વાધ્યાય કરવો, રોજ પૂજા કરવી, અને જે કાંઈ ધાર્મિક બીજી પ્રવૃત્તિ પણ પોતે યથા પ્રસંગે કરતો હોય એમાં રૂઢિગતપણે ગોઠવાઈ જાય છે. ગોઠવાઈ જાય છે એટલું નહીં, ઊંડે ઊંડે સંતોષાઈ જાય છે અને તે જ અનર્થનું કારણ બને છે. અહીંથી અનર્થ ઊભો થાય છે, પ્રયોજન સિદ્ધ થવાને બદલે અનર્થ ઊભો થાય છે, મોટાનું નુકસાન થાય છે. આત્મજાગૃતિમાં શું છે કે લક્ષ્ય આત્મકલ્યાણનું અથવા નિર્ણય થયો હોય તો આત્મ સ્વરૂપનું, પહેલું લક્ષ્ય થયું હોય તો આત્મકલ્યાણનું લક્ષ્ય રહે, અને નહીતર જો બીજું લક્ષ્ય થયું હોય તો સ્વરૂપનું લક્ષ્ય રહે. શું? તો પછી એને જાગૃતિ હોય. આ લક્ષ્ય હોય તો જાગૃતિ હોય, નહીતર જાગૃતિ હોય એમ છે. આ શુભમાં પડી ગયો, શુભની રુચિ વધી ગઈ, અને જેમ પહેલા અશુભનો વેપાર કરતો હતો, એક દુકાન બંધ કરીને બીજી દુકાન માંડી દીધી પાછી હરખાઈની, અને એ વેપાર ચાલુ કર્યો કર્મ બંધનીના એ પરિભ્રમણના કારણ તેના તે બસ. બે માંથી છૂટવાનું પહેલેથી જ લક્ષ્ય હોવું જોઈએ. જો હું પાછો અશુભ માંથી નીકળીને શુભમાં બંધાતો તો નથી ને, આ લક્ષ્ય તો પહેલેથી હોવું જોઈએ એમ છે. ત્યાં સુધી બધી છબડા થવાની શક્યતા ઘણી છે. વાત ફરી ફરીને ત્યાં આવે છે. શું? ધ્યેયને બાંધે તો ક્યાંય ને ક્યાંય ફસાયા વગર રહી ને, કેમ કે અનાદિનું સંસારનું ધ્યેય ચાલુ છે માટે ફસાય છે. શું? વળી ધર્મના ક્ષેત્રમાં એ જ લીધું છે. પ્રવેશ કરેલો જીવ છે એ ભલે લૌકિક પદાર્થનો ત્યાગ કરે, વેપાર ધંધાનો, વ્યવસાયનો, નોકરીનો, બીજું ત્રીજું, શું, અશુભ પ્રવૃત્તિથી દૂર થઈને દોષ મટાડવાની ઈચ્છાથી અને ગુણ પામવાની ભાવનાથી શરૂઆત કરે છે. શું? ત્યારે ઉપરોક્ત પર્યાય આશ્રિત પ્રયોજન તો મુખ્ય હોય છે એનો. ત્યારે તો એને ગુણ પ્રગટાવવા છે અને દોષ મટાડવા છે, એટલે આશ્રિત પ્રયોજન તો પર્યાય આશ્રિત છે. પરંતુ પર્યાયમાં ફેરફાર કરવાનું પ્રયોજન હોવા છતાં પણ તે વ્યવહારનીના વિષયમાં જાય છે અને મુખ્ય તો નિશ્ચય છે. એટલે ભલે પ્રયોજન પર્યાય આશ્રિત હોય તો પણ એ પ્રયોજનની મુખ્યતા મર્યાદિત થઈ જવી જોઈએ. અર્થાત નિશ્ચયના વિષયભૂત દ્રવ્યને મુખ્ય રાખવું જોઈએ એ વાત સમજણમાં હોવી જોઈએ, અને તેમ થવું તે યથાર્થ સ્વરૂપ નિર્ણય વિના સ્વરૂપની મુખ્યતા આવતી નથી. હજી જ્યાં સુધી પૂર્ણતાનું લક્ષ્ય છે ત્યાં સુધી પર્યાયની મુખ્યતા છે, કેમ કે પૂર્ણતા પૂર્ણ શુદ્ધિની પર્યાય છે. દ્રવ્યની મુખ્યતા ક્યારે આવે કે અંતરખોજપૂર્વક સ્વરૂપનો નિર્ણય થાય ત્યારે, ત્યાં સુધી ન આવે એ ભૂમિકામાં આવવું જરૂરી છે. પર્યાયસિત પ્રયોજન એકાંતે જ મુખ્ય થઈ જાય એવું કોઈ વાર બની જાય છે, છતાં તે પ્રયોજન સિદ્ધ થવાની વિધિ તેને હાથમાં આવતી નથી. જ્યાં સુધી દ્રવ્યનો પત્તો ન લાગે સ્વરૂપ નો નિર્ણય ન થાય, સ્વરૂપ ની નિર્ણય પૂર્વક મુખ્યતા ન આવે ત્યાં સુધી એને પ્રયોજન સિદ્ધ થવાની વિધિ હાથમાં આવી નથી. વિધિ ની શરૂઆત સ્વરૂપ નિર્ણય થી છે, કેમ કે ત્યાં સ્વસ્પષ્ટ અનુભવ છે, પ્રતીતિ છે, માટે ત્યાં સ્વસન્મુક્તા આવી, માટે વિધિ આવી ત્યાં. એ પહેલા વિધિ શરૂઆત થતી નથી. ધર્મ પ્રાપ્તિ ની ઈચ્છા વાળો જીવ અથવા આત્મ કલ્યાણ ની ઈચ્છા વાળો જીવ પણ જો ક્યાંય પણ પર્યાય ની મુખ્યતામાં આટવી અટકી જાય તો ધર્મ કે જે દ્રવ્ય ની મુખ્યતામાં દ્રવ્ય આશ્રય પ્રગટે છે તે ધર્મ પ્રગટ થતો નથી, કેમ કે એ તો દ્રવ્ય આશ્રય દ્રવ્ય ની મુખ્યતામાં જ પ્રગટવાનો છે, એ પર્યાય ના આશ્રય પર્યાય ની મુખ્યતામાં પ્રગટ થવાનો નથી. શાસ્ત્ર ભાષામાં જે વ્યવહાર નયના પક્ષમાં અટકી જાય છે અને આ વ્યવહાર નયનો પક્ષ થોડતા ધારણ કરે છે ત્યારે તે જીવને કોઈ ને કોઈ બાહ્ય ક્રિયાનો પણ આગ્રહ રહ્યા કરે છે. અંદરમાં ભાવની સાથે આ ક્રિયા થવી જ જોઈએ, એકલા ભાવ ન ચાલે, ક્રિયા થવી જ જોઈએ. અરે ભાવની સાથે ક્રિયાનો મેળ હોય કે ન હોય એમ પૂછે, શું પ્રશ્ન કાઢે? ભાવની સાથે ક્રિયાનો મેળ હોવો જોઈએ કે ન હોવો જોઈએ, શું? એ રીતે વ્યવહારની નો સૂક્ષ્મ પક્ષ રહી જાય છે. ત્યારે તે જીવની દ્રષ્ટિ વર્તમાન પર્યાયમાં વર્તતા ઉદય ભાવો અને ક્ષયોક્ષમિક ભાવો ઉપર રહી જાય છે, અર્થાત શાસ્ત્ર જ્ઞાનના ઉઘાડની મુખ્યતા અથવા તત્વજ્ઞાન વિશે કશાયની મંદતા વાળા વિકલ્પની મુખ્યતા પણ રહી જાય છે, અજાણપણે જાણે અજાણે. અને તેમ થવાનું કારણ યથાર્થ સ્વરૂપની ઓળખાણ નથી થઈ તે છે. પદાર્થ નિર્ણય ન થયો એમાં કેટલા કેટલા પ્રકાર ઉભા થાય છે એ વાત આવી જાય છે. અત્રે સ્પષ્ટ સમજવા યોગ્ય છે કે જ્યાં સુધી વ્યવહારનયના પક્ષનો સદભાવ રહે છે ત્યાં સુધી મિથ્યાત્વનો ત્યાગ થતો નથી. અરે મિથ્યાત્વનો ત્યાગ શું? સ્વરૂપ નિશ્ચય પણ થતો નથી. આ સ્પષ્ટ વાત છે. વળી કોઈ જીવ એવા પ્રકારમાં આવી જાય છે, પેલા થોડા વિપર્યાસના પ્રકારો લઈ લીધા છે, એ જાતની ભૂલ ન થાય એટલા માટે. કોઈને એવો પ્રકાર પણ થાય છે કે તે જીનયુક્ત શાસ્ત્રનો અભ્યાસ કરે છે, ખાસ કરીને આપણા મુમુક્ષુ સમાજમાં, અને તે અભ્યાસ કરતા કરતા તેને એમ સમજાય છે કે એક ત્રિકાળી દ્રવ્યના આશ્રયે શુદ્ધતા અને ધર્મ પ્રગટે છે તેમ આપણે વાંચ્યું છે, સમજ્યા છીએ, શાસ્ત્રમાં પણ કહ્યું છે, તો તેવા ત્રિકાળી ધ્રુવાત્માની આપણે મુખ્યતા કરો, બીજું બધું ગમન કરી નાખો, એની મુખ્યતા કરવા લાગી જાઓ. નિશ્ચય નહીં નો જ પક્ષ આપણે કરો, આપણે વ્યવહારના પક્ષમાં ભૂલે છો કે ઉભું રહેવું નથી, આપણે નિશ્ચયનો પક્ષ કરવા માંડી જા. એટલે એવા એક સમજણનો નિર્ણય કૃત્રિમ થયો છે, એ નિર્ણય અનુસાર વારંવાર ત્રિકાળી ધ્રુવાત્માના વિકલ્પો કરે છે, વાણીમાં પણ ત્રિકાળીની મુખ્યતાવાળા વચનોનો વધુ પ્રયોગ કરે છે, અને આ રીતે યથાર્થ સ્વરૂપ નિશ્ચયના ભાવભાષણના અભાવમાં કૃત્રિમ પ્રકારે નિશ્ચયનો પક્ષ કરનારને પણ મિથ્યાત્વનો અભાવ થતો નથી. વ્યવહારનયનો પક્ષ છે ત્યાં સુધી તો મિથ્યાત્વનો અભાવ થતો નથી, પણ કૃત્રિમ નિશ્ચયનો પક્ષ કરે એને પણ મિથ્યાત્વનો અભાવ થતો નથી, ભલે ગમે એટલો કાળ કર્યા કરે. નહીતર વળી આ એક પ્રશ્ન થાય છે કે જ્યાં સુધી ભાવભાષણ ન થાય ત્યાં સુધી સ્વરૂપની મુખ્યતા કરવી કે ન કરવી, આ પ્રશ્ન આવે છે ભાઈ. ત્યાં સુધી અમારે સ્વરૂપની મુખ્યતા ન કરવી એમ પ્રશ્ન આવે. ભાઈ મુખ્યતા કરવાને બદલે સ્વરૂપનો નિશ્ચય કરવા માટે જિજ્ઞાસામાં અને અંતરખોજમાં ની દિશામાં પુરુષાર્થને લગાડો ને રટણ કરવાથી શું વળવાનું હતો? મુખ્યતા કરવી જોઈએ તેવી માત્ર ધારણાથી તે કૃત્રિમ મુખ્યતા કર્યા કરે છે, પરંતુ નિજ આત્મદ્રવ્યને ઓળખીને તેનો મહિમા સહજ પ્રગટ થાય અને સહજ મુખ્યતા થાય તેવું બન્યું નથી. અકૃત્રિમ સહજ આત્મદ્રવ્ય સંબંધિત મહિમા અને પ્રયત્નના પરિણામ સહજ એટલે અકૃત્રિમ જ થવા યોગ્ય છે. સહજાત્મ સ્વરૂપ ને સહજતા સાથે સુસંગતતા છે, અકૃત્રિમ સ્વરૂપ ને અકૃત્રિમતા સાથે સુસંગતતા છે. કૃત્રિમતા તે સહજ દ્રવ્ય થી વિસંગતતા વાળા પરિણામ છે. આ પ્રકારે નિશ્ચયની નો પણ અયથાર્થ પક્ષ કાર્યકારી નથી, એ પણ ખ્યાલમાં લેવા જેવું છે. અર્થાત તે સમ્યક દર્શન નું કારણ નહીં થાય. તેથી તત્વાભ્યાસ દ્વારા પણ યથાર્થ આત્માનો યથાર્થ નિશ્ચય થવો ઘટે છે. યથાર્થ આત્માનો યથાર્થ નિશ્ચય, અને તે કઈ રીતે થાય તે વિચારણીય છે. શ્રી સમય સારાદી પરમાગમમાં પ્રસિદ્ધ છે કે શુદ્ધાત્માનો અનુભવ કરવો તેમાં પ્રથમ તો શ્રુત જ્ઞાન દ્વારા જ્ઞાન સ્વભાવે આત્માનો નિશ્ચય કરવો. આ અનુસંધાન લીધું છે, અહીંયા પ્રકરણ છે ને, એટલે 144 કથાનું અનુસંધાન અહીંયા શાસ્ત્રના આધારથી લીધું છે. કે ઉપરોક્ત શાસ્ત્ર વચન શ્રીમદ અમૃતચંદ્ર આચાર્ય દેવનું સમયસાર ગાથા 144 ની ટીકાનું છે, જે અવતરણ ચિહ્નમાં વચન લીધું કે પ્રથમ તો શ્રુત જ્ઞાન એટલે દ્રવ્ય શ્રુત દ્વારા જ્ઞાન સ્વભાવે આત્માનો નિશ્ચય કરવો, એ વચન 144 ગાથામાં આપણે જે ચાલે છે ત્યાં આવ્યું છે. આ ગાથાનો વિષય પક્ષાંતિક્રાંત થઈને શુદ્ધાત્માનો નિર્વિકલ્પ અનુભવ કરવા સંબંધિત છે, એમ કરીને પછી ગાથાનું ઉદાહરણ પણ લીધું છે. અહીં સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન, હવે ગાથા ઉપર થોડાક વિચારો પ્રગટ કરેલા છે. અહીં સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન રૂપ આત્માની પ્રગટ પ્રસિદ્ધિ નય પક્ષ રહિતના પરિણામ સ્વરૂપ છે તે સ્પષ્ટ છે. એક નયનો પક્ષ ન હોય, વ્યવહારની ના વિષયનો પણ નહીં અને નિશ્ચયના વિષયનો પણ નહીં. ભલે નિશ્ચયના પક્ષમાં આવ્યા પછી પણ એનો અભાવ થવો જોઈએ, અભાવ થઈને થાય, એ રહિત રાહિત રહે ત્યાં સુધી ન થાય. અને તે થવા પૂર્વે દ્રવ્ય સૂત્રના અવલંબને જ્ઞાન સ્વભાવે આત્માનો નિશ્ચય કરવા આચાર્ય દેવનું ફરમાન છે. અને એવો અનુભવ થાય અથવા પ્રગટ પ્રસિદ્ધિ થાય તે પહેલા નિશ્ચય થવો જોઈએ, એ આચાર્ય દેવનું ફરમાન છે. એ કારણ પોતે ટીકામાં લીધું છે. આ વિષયમાં આત્માનું સ્વરૂપ લક્ષણગત કરાવવા અર્થાત લક્ષણની પ્રસિદ્ધિ વડે લક્ષણની પ્રસિદ્ધિ કરાવવાના હેતુથી સમયસાર પરિસ્થિતિમાં આત્માનું લક્ષણ જ્ઞાન છે તેમ ચર્ચા દ્વારા આચાર્ય મહારાજે સિદ્ધ કર્યું છે. શું કીધું અહીંયા કે જ્ઞાન સ્વભાવે આત્મા લક્ષગત કરવા જેવો છે, તો એ લક્ષણ વગર કોઈ લક્ષગત થાય એમ તો બને નહીં, અને એની ચર્ચા એમણે પરિશિષ્ટમાં ઉપાડી છે. આ જગ્યાએ નથી કરી પણ પરિશિષ્ટમાં કરી છે. એટલે શાસ્ત્રની અંદર કોઈ વિષય ક્યાંય હોય, કોઈ વિષય ક્યાંય હોય, એનું કોઓર્ડિનેશન કરતા આવડવું જોઈએ. જો કોઓર્ડિનેશન કરતા ન આવડે તો પોતાને એ વાતો ક્યાં ઉપયોગમાં કેવી રીતે લેવી છે, કઈ ભૂમિકામાં લેવી છે. દવા તો પ્રિસ્ક્રિપ્શન લખ્યું છે, દવા તૈયાર પડી છે, પણ દવા ક્યારે લેવી એ ખબર નથી, એટલે દવાનો કોઈ ઉપયોગ થતો નથી. ડોક્ટર ગાંગુલી એ વાત કરી, ડોક્ટર કોને કહીએ કે જે રોગના મૂળને શોધીને નિદાન કરી શકે અને પછી એનો ઈલાજનો અનુસંધાન કરી શકે, એ ડોક્ટર સાચો, વૈદ સાચો. એમ ગુરુ કોને કહીએ? પછી તો બધામાં તત્વજ્ઞાનની ચર્ચા કરતા હતા, શું જે વાત કરે એની સાથે તત્વની ચર્ચા કરે. કે ગુરુ કોને કહીએ? કે જે અંધારામાં ઉભેલો શિષ્ય છે એને ખબર નથી કે મારી યોગ્યતા કઈ છે, હું કઈ ભૂમિકામાં ઉભો છું, કેવી અયોગ્યતામાં ઉભો છું, યોગ્યતા શું, કેવી અયોગ્યતામાં ઉભો છું, એ પણ એને ખબર નથી. તો એનો રોગ એને જાણીને પછી એને એક પછી એક પછી કઈ દવા એને લેવી જોઈએ ઠેઠ સુધી તંદુરસ્ત થવા માટે, એવું કોઓર્ડિનેશન કરીને એને અંધારામાંથી પ્રકાશમાં લઈ જાય, એનું નામ ગુરુ. કે ગુરુની વ્યાખ્યા કરી હતી એમણે, બહુ સરસ કરી હતી, કોઓર્ડિનેશન શબ્દ વાપર્યો હતો એને. બરાબર છે, પછી આ રમેશભાઈને બધા તો બહુ આશ્ચર્ય પામતા હતા, કેટલું તત્વ વિષયક પણ એને સમજણ કેવી સરસ છે. તેથી જ્ઞાન લક્ષણ થી આત્માને ઓળખી શકાય છે, કારણ કે જ્ઞાન અવ્યાપ્તિ ને અતિવ્યાપ્તિ દોષ વિનાનું આત્માનું લક્ષણ છે. અવ્યાપ્તિ ને અતિવ્યાપ્તિ દોષ એટલે અવ્યાપ્તિ એટલે ક્યારે ન વ્યાપેલું હોય એવું પણ નથી, સદાય વ્યાપેલું છે, પ્રગટ છે આત્માની દશામાં જ્ઞાન લક્ષણ. અને અતિવ્યાપ્તિ એટલે આત્માને છોડીને બીજે પણ છે, જળમાં પરમાણુમાં કે બીજા પાંચ દ્રવ્યમાં છે તો અતિવ્યાપ્તિ થાય, બીજા કોઈ એકમાં હોય તો અતિવ્યાપ્તિ થાય. જેમ કે અમૂર્તત્વ આત્મામાં પણ છે અને બીજા ચાર દ્રવ્યમાં પણ છે, તો એ લક્ષણ અતિવ્યાપ્તિ વાળું ગણાય. એટલે એવો દોષ જ્ઞાન લક્ષણમાં લાગુ નથી પડતો. એટલે આત્મામાં જે અનંત ગુણો છે તેમાં કેટલાક સાધારણ છે, એ અતિવ્યાપ્તિ વાળા છે, અસ્તિત્વ પ્રમેયત્વ વગેરે અમૂર્તત્વ વગેરે, એનાથી પણ આત્મા ઓળખી શકાય નહીં. કેટલાક ધર્મો પર્યાય આશ્રિત છે એટલે આત્માની પર્યાયમાં છે રાગાદિક, પણ એ સર્વત્ર નથી, સર્વકાળે નથી, માટે પણ એનાથી આત્મા ઓળખી શકાય નહીં. એટલે એમાં અવ્યાપ્તિ દોષ આવે છે, કોઈ અવસ્થામાં હોય કોઈ અવસ્થામાં ન હોય તે અવ્યાપ્તિ દોષ છે, તેનાથી પણ આત્મા ઓળખી શકાય નહીં. જો કે આનંદ આત્માનો અસાધારણ ગુણ છે, પણ તેને દુઃખરૂપ વિપરીત પર્યાય પ્રગટ છે. આનંદ એક એવું લક્ષણ છે જ્ઞાનની જેમ, કે આત્મા સિવાય બીજે ક્યાંય નથી, પણ એની દશા જ્ઞાનની દશા જ્ઞાનરૂપ છે, એમ આત્માની દશા આનંદની દશા આનંદરૂપ નથી, માટે ત્યાંથી આત્મા પકડાતો નથી, તેથી તેનું ઓળખણ થાય નહીં. ચેતનતા જો કે આત્માનું અવ્યાપ્તિ ને અતિવ્યાપ્તિ દોષ રહિત લક્ષણ છે. કયું? ચેતનતા એટલે શક્તિ, ચૈતન્ય શક્તિ એ આત્માનું અસાધારણ લક્ષણ છે, પરંતુ તે પારિણામિક ભાવે હોવાને લીધે શક્તિરૂપ છે. કીધું છે ને પારિણામિક ભાવ લક્ષણ આત્મા નિયમ સારમાં લીધો છે. એ પારિણામિક ભાવ લક્ષણ શબ્દ વાપરો છે ત્યાં લક્ષણનો અર્થ સ્વરૂપ થાય છે, પારિણામિક ભાવ સ્વરૂપ આત્મા છે ત્યાં, કેમ કે ત્યાં ઓળખાણનું પ્રકરણ નથી. સમયસારમાં ઓળખાણનું પ્રકરણ છે, નિયમસારમાં ઓળખાણનું પ્રકરણ નથી. નિયમસારમાં જેને ઓળખાણને અનુભવ છે એવા આચાર્ય દેવે સ્વરૂપની ભાવના ભાવી છે, એટલે સ્વરૂપની ભાવનાનું પ્રકરણ છે, ઓળખાણનું પ્રકરણ ત્યાં નથી. માટે ત્યાં લક્ષણનો અર્થ સ્વરૂપ થાય છે, લક્ષણ નથી થતો. તેથી તે અવ્યક્ત અને અદ્રષ્ટ છે, એટલે એ અવ્યક્ત થી પણ એ ઓળખાય એની પ્રગટ લક્ષણે ભાન થાય, અપ્રગટ લક્ષણે ઓળખાય નહીં. તેથી ઓળખવા માટે તેનું વ્યક્ત સ્વરૂપ ન હોવાથી માત્ર એની કલ્પના કરવાનું થઈ જાય, અને એ કલ્પનાથી ઓળખાણ થાય નહીં અથવા પ્રતિભાસ ન આવે. શું? એ ચેતનની વ્યક્તિ દર્શનને જ્ઞાન છે, તેમાં પણ દર્શનનો પર્યાય અત્યંત સૂક્ષ્મ અને નિરાકાર છે, તેથી તે પ્રગટ ખ્યાલમાં આવે તેમ અનુભવ ગોચર થતો નથી. જ્યારે જ્ઞાન સાકાર અનુભવ ગોચર અને પ્રગટ છે, આ વિષય જ્ઞાનનો વિષય પંડિત જયચંદજીએ 246 ના ભાવાર્થમાં લીધો છે, આપણે ઘણી વાર એનો આધાર લઈએ છીએ, એ રીતે લક્ષણ લક્ષણની ચર્ચામાં સ્પષ્ટીકરણ લીધું છે, વિશેષ લઈશું.